શ્રી પ્રવચન સાર ગાથા 275 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 173.
ભગવાન હિમેન્દ્રદેવના દિવ્યભૂમિ રૂપ પ્રવચનમાં શુદ્ધાત્માને બતાવ્યો છે. સર્વ તરફથી અનેકવિધ રીતે એ શુદ્ધાત્માને બતાવવાનું આ શાસ્ત્રનું પણ પ્રયોજન છે. તેથી શાસ્ત્રનું નામ પણ પ્રવચન સાર કહ્યું છે. સમીસારમાં તો અમૃતચંદ્ર આચાર્ય દેવે પહેલી ગાથાની ટીકામાં અરિહંત પ્રવચનનો અવયવ ભગવાન જિનેન્દ્રદેવનું જે મહાન પ્રવચન થયું એનો અંશ છે એમ કહ્યું છે. અવયવ એટલે અંશ. એટલે કે શુદ્ધાત્માને પામશે, પ્રવચનના સાર મળશે, પ્રાપ્ત થશે, એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. બુજ્જદિ શાસનમેયમ સાગાર અણગાર ચરિયા જીતો જોશો પવયન સારમ લહુણા કાલે પપ્પો. સાકાર અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો. સાકાર એટલે જ્ઞાન અને અનાકાર એટલે દર્શન. સાકાર ચર્યા આત્માની જ્ઞાનનું પરિણમન એ સાકાર ચર્યા છે. દર્શનનું પરિણમન તે અનાકાર ચર્યા. ચર્યા એટલે આચરણ. જ્ઞાનનું આચરણ, દર્શનનું આચરણ. જ્ઞાન દર્શનની ચર્યાથી યુક્ત વર્તતો થકો. આ ઉપદેશને જાણે છે કે આ ઉપદેશને જે પોતાના આત્મામાં આત્મસાત કરે છે તે અલ્પકાળે જાણવાનો અર્થ એ છે. માત્ર માહિતી મેળવવી એવું જાણવું, ફક્ત જાણવાનું પ્રયોજન, માહિતી મેળવવાનું પ્રયોજન એટલા પૂરતું જાણવું એવો આ વિષય નથી. આ વિષયમાં જાણીને આત્માને ઉપાધિ કરવો તે અલ્પકાળે એટલે થોડા જ કાળમાં લઘુના કાળ એનો લઘુ એટલે થોડો બહુ ઓછા કાળમાં પ્રવચનના સારને એટલે ભગવાન આત્માને પામે છે. એને પોતાના ભગવાન આત્માની ઉપલબ્ધિ થાય છે. શાસ્ત્રના ફળ રૂપે વાત કરી છે ટીકા. સુવિશુદ્ધ જ્ઞાન દર્શન માત્ર આત્મ સ્વરૂપમાં અવસ્થિત રહેલી પરિણતિમાં લાગેલો હોવાથી હોવાને લીધે સાકાર અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો. જે શિષ્ય વર્ગ કે આત્મા છે એ સુવિશુદ્ધ જ્ઞાન દર્શન માત્ર છે. આત્માનું સ્વરૂપ એટલું કહ્યું, આત્મા દર્શન જ્ઞાન સ્વરૂપ છે. હું એક શું જ્ઞાન દર્શનમય ખરે, સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે. નાસ્તિથી લીધું તો હું છું કે જ્ઞાન દર્શનમય છું. એમ આત્માનું સ્વરૂપ એટલે મારું સ્વરૂપ સુવિશુદ્ધ જ્ઞાન દર્શન માત્ર છે. પરિપૂર્ણ શુદ્ધ, સુવિશુદ્ધ એટલે તો શુદ્ધ જ્ઞાન અને દર્શન એવું મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં અવસ્થિત રહેલી પરિણતિમાં લાગેલો હોવાને લીધે એવા પોતાના શુદ્ધાત્મામાં જ્ઞાન દર્શનનો ઉપયોગ જોડાઈ ગયો હોવાને લીધે જ્ઞાન દર્શનનો ઉપયોગ પર પદાર્થ પરદ્રવ્યની સન્મુખ નથી પણ સ્વરૂપમાં લાગેલો હોવાને લીધે જેને સાકાર અને અનાકાર ચર્યા છે, સાકાર અનાકાર ચર્યાથી યુક્ત છે એટલે પોતાના જ સ્વરૂપમાં દર્શન જ્ઞાન ઉપયોગને લગાવેલા હોવાને લીધે એને જ્ઞાન દર્શન ચર્યા છે. આ જ્ઞાન દર્શનનું એને સમ્યક આચરણ છે એ રીતે વર્તતો થકો જે શિષ્યવર્ગ પોતે સમસ્ત શાસ્ત્રોના અર્થોના વિસ્તાર સંક્ષેપાત્મક શ્રુતજ્ઞાનોપયોગ પૂર્વક પ્રભાવ વડે કેવળ આત્માને અનુભવતો આ ઉપદેશને જાણે છે તે શિષ્યવર્ગ ખરેખર ભૂતાર્થ સ્વસંવેદ દિવ્ય જ્ઞાનાનંદ જેનો સ્વભાવ છે એવા પૂર્વે નહીં અનુભવેલા ભગવાન આત્માને પામે છે. કેટલા વિશેષ મુદ્દા સુવિશુદ્ધ પરિપૂર્ણ વિશુદ્ધ સુવિશુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ વિશુદ્ધ અને સુવિશુદ્ધ એમ લીધા બે વિશેષણ છે. પરિપૂર્ણ સર્વથા સર્વથા શુદ્ધ જ્ઞાન દર્શન આત્માનો સ્વભાવ છે એવું સ્વરૂપ છે. આત્માનું જે સ્વરૂપ છે એને સ્પષ્ટ કહેવા માટે શુદ્ધ પ્રયોગ છે. એનો ભાવ પકડાય તો એને નિમિત્ત કહેવામાં આવે. જેવો દર્શન જ્ઞાન સ્વભાવ જેવો છે તેવો છે તો એને સુવિશુદ્ધ કહેવામાં આવે છે. એટલે કે એમાં કોઈ બીજી ભેદ છે કોઈ ચીજ નક્કોર હોય છે. આત્માનો સ્વભાવ નિર્ભેર વસ્તુ છે. એવા દર્શન જ્ઞાન આત્મામાં જેના વર્તે છે તે શિષ્યવર્ગ પોતે સમસ્ત શાસ્ત્રોના અર્થોના વિસ્તાર સંક્ષેપાત્મક કોઈ વિસ્તારથી કોઈનું જ્ઞાન કામ કરતું હોય તો કોઈનું જ્ઞાન સંક્ષેપથી કામ કરતું હોય એટલે એને બહુ લાંબુ વાંચવું વિચારવું કે સાંભળવું પડે નહીં. સંક્ષેપમાં એને શુદ્ધાત્માનો અનુભવ થાય. સંક્ષેપ થોડું સાંભળે થોડું નિમિત્ત મળે તો પણ એને સંક્ષેપ રૂચિ જીવ ગયે છે. જીવના બે વિભાગ છે એવા, એક સંક્ષેપ રૂચિવાળા હોય છે અને એક વિસ્તાર રૂચિવાળા હોય છે. ઘણું કયો ત્યારે એની રૂચિ કંઈક કામ કરે અને કેટલાકને થોડુંક મળે ત્યાં એકદમ એની રૂચિ કામ કરે. એમાં બે પ્રકારના હોય છે. જે શિષ્યવર્ગ પોતે સમસ્ત શાસ્ત્રોના અર્થોના વિસ્તાર સંક્ષેપાત્મક શ્રુતજ્ઞાન ઉપયોગ પૂર્વક, કોઈને શ્રુતજ્ઞાનનો ઉપયોગ સંક્ષેપાત્મક હોય કોઈને વિસ્તારાત્મક હોય અને એ રીતે શાસ્ત્રોના અર્થને એ જાણતા હોય તેવા શ્રુતજ્ઞાન ઉપયોગના પ્રભાવ વડે કેવળ આત્માને અનુભવતો બંનેનો ફળ એક છે. વિસ્તાર વિસ્તારાત્મક કોઈનું શુદ્ધ જ્ઞાન હોય કે સંક્ષેપાત્મક હોય તો પણ તે દ્વારા કેવળ આત્માને અનુભવતો પોતાપણે તો પોતા સિવાય બીજા કોઈને નહીં અનુભવતો રાગાંશને પણ ભિન્ન અનુભવતો આ ઉપદેશને જાણે છે, અનુભવ્યા વિના જાણે છે એમ ન કહ્યું, અનુભવતો જાણે છે આ ઉપદેશને. મર્મ એવો છે એમાં કે જે ઉપદેશ છે એ ઉપદેશ અનુસાર અનુભવ કરવો તેને તે ઉપદેશનું જાણવું કહેવામાં આવે છે. ઉપદેશ અનુસાર અનુભવ ન કરે અને ઉઘાડ જ્ઞાનમાં જણાય તેથી એમ માને કે મેં જાણ્યું છે, હું જાણું છું, મને ખબર છે, તો એ બફમ મારી જાય. જાણવાનો એને ભ્રમ રહે છે, વસ્તુતા એને જાણ્યું નથી. એમ કહ્યું કે આત્મા શુદ્ધ દર્શન જ્ઞાનમય છે, તો એ કોઈ બીજાનો આત્મા તો છે નહીં, તું પોતે છો. તો પોતાના આત્માને દર્શન જ્ઞાનમય અહીંયા જાણે નહીં, એ જણાય છે જેમાં દ્રશ્ય થાય છે, જેમાં જણાય છે એમાં જે જાણનાર છે, દ્રશ્યને જ નહીં, પોતે સ્વદ્રશ્યને સ્વજ્ઞ છે. તો એને જાણ્યું શું? ખબર છે કે આત્મા દર્શન જ્ઞાનમય છે, શું વિશુદ્ધ દર્શન જ્ઞાનમય છે, એ ખબર ખરેખર ખબર છે. એ તો એવા રાગને એમ માને છે કે આવો મારો આત્મા છે, એટલે એને રાગમાં આત્માની કલ્પના થાય છે. આ તો અનુભવતો કેવળ આત્માને અનુભવતો શ્રુત જ્ઞાનના શ્રુત જ્ઞાન પૂર્વક પ્રભાવ વડે એમ લીધું છે. કેવળ આત્માને અનુભવતો આ ઉપદેશને જાણે છે, શ્રુત જ્ઞાન પૂર્વક છે ને, શ્રુત જ્ઞાનનો ઉપયોગ પૂર્વક. બારમા સુધી શ્રુત જ્ઞાન છે, ભાવશ્રુત શાસ્ત્રોના અર્થોના શ્રુજ્ઞાન ઉપયોગ પૂર્વક. શ્રુજ્ઞાન ઉપયોગ લીધો છે ને, ઉપયોગ ભાવને બતાવે છે. શાસ્ત્ર છે તે દ્રવિશ્રુત છે અને શ્રુજ્ઞાનનો ઉપયોગ તે ભાવશ્રુત છે. અવલંબે નથી પણ એમાં શાસ્ત્રોના અર્થોનું જ્ઞાન છે, સંધિ છે, નિમિત્ત ઉપાદાનની સંધિ છે. જેવું ભગવાનના પ્રવચનમાં દ્રવસૂતમાં જેવો આત્મા કયો તેવો જ આત્મા એના શુદ્ધાન ઉપયોગમાં આવે છે, સંધિ છે. એટલે એને જેવું કહ્યું તેવું એને જાણ્યું છે, અન્યથા જાણ્યું નથી. ગુરુદેવના પ્રવચનમાં એ શબ્દ આવે છે કે ભગવાને દિવ્ય ધ્વનિમાં જેવો આત્મા કયો તેવો સમ્યક દર્શનમાં અનુભવમાં આવે છે. અહીંયા તો ભગવાન નથી, દિવ્ય ધ્વનિ નથી, એનો અનુભવ તો અહીંયા થાય. આ કાળમાં આ ક્ષેત્રે તો ભગવાનની ઉપસ્થિતિ નથી, દિવ્ય ધ્વનિ નથી, તો અહીંયા અનુભવ થાય એ ભગવાને જ્યાં હોય ત્યાં, ભગવાને જ્યારે હોય ત્યારે ભગવાને જે કહેલો આત્મા એવો જે દિવ્ય ધ્વનિમાં કયો એવો અહીંયા અનુભવમાં આવે એમ કેમ કહેવાય? એમ જ છે, એવો જ કયો હતો જેવો અનુભવમાં આવ્યો એવો છે, એવી પ્રતીતિ આવે છે. આચાર્યો આ કાળના મુનિઓ પણ કહે છે ને, ભગવાન આમ કહે છે, હિમેન્દ્રો આમ કહે છે, ક્યાંથી કહે છે? જે અમે કહીએ છીએ એવી જ વાત પરંપરાએ અમારા અનુભવથી અમે દ્રવસ્રુત સાથે મેળવીને નિશ્ચિત કરેલી છે. ઘણી જગ્યાએ પોતે લખે છે, પત્રોમાં લખે છે કે આ વાત શાસ્ત્રમાંથી તમને મળશે, કદાચ તમને ન મળે તો અમે એને શાસ્ત્ર રૂપે તમને કહે છે. કેમ કે શાસ્ત્રો છે આત્માના અનુભવમાંથી નીકળ્યા છે, જ્ઞાનીના અનુભવમાંથી જે નીકળે છે એને બીજી રીતે શાસ્ત્ર કહેવામાં આવે છે. એની સન્મુખ ઉપયોગ રાગે ને આત્માનો અનુભવ થાય એમ નહીં. એ કહેવા માંગે છે એવો લક્ષમાં લેવા જાય ત્યારે એનો સન્મુખનો ઉપયોગ છૂટી જાય છે. સમજવાની પ્રક્રિયા શું છે જ્ઞાનમાં એ વિચાર કરીએ તો કે કોઈ વાત કહેવા માંગે છે કે આત્મા જ્ઞાનમય છે, તો આત્મા જ્ઞાનમય છે એવા શબ્દ સન્મુખ ઉપયોગ રહે ત્યાં સુધી તો આત્મા જ્ઞાનમય છે એનો પૂરો ખ્યાલ આવતો નથી. પણ જે વાચનનો વિષય પોતે આત્મા છે, જે શબ્દનો વિષય આત્મા પોતે છે, એને એ અંતર મેળવણી કરવા માટે ઉપયોગને ફેરવે, શબ્દ સન્મુખ જે ઉપયોગ છે એને ફેરવીને અંતર મેળવણી કરે ત્યારે એને સમજાય છે કહેવા આમ માગે છે. અહીંયા જે મારું વાચ છે એ કહે છે તે એવું જ છે એમ અંતર મેળવણીથી નક્કી થાય છે કે નહીં. નિરાત કીધી હવે અનંત કાળ તો ગયો ભીરુભાઈ, અત્યારે 40-42 વર્ષ થયા હોય. કેટલા વર્ષ થયા? એટલે થયા વધારે થયા? 45 થયા. મારા કરતા મોટી ઉંમર છે તમારી. એ તો અહીંના વર્તમાનના, પણ આમ તો અનંતકાળ ગયો ને. બોલો, અનંતકાળમાં હજી નિરાત નથી, પછી ક્યારે નિરાત લેવાની? હવે પછી 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 જો કર્યા કરે છે એને વર્તમાનમાં અરુચિ છે. પણ આ જેમ બીજી વસ્તુ પ્રાપ્ત થતી નથી તો એની ચિંતા છે નથી. ચિંતા તો છે ને છે કે બીજી વસ્તુની પ્રાપ્તિ નથી એટલે ચિંતા છે. પ્રાપ્તિ હોય તો ચિંતાનો સવાલ નથી. હવે આત્મ પ્રાપ્તિ નથી એની કઈ ચિંતા કઈ નહીં. ઠીક ગીત કેવું લખે છે કે દેહથી જેટલી દેહની ચિંતા છે, દેહની એટલે શરીર અને શરીરને સગવડના સાધનો સામગ્રી અનુકૂળતાની એની જેટલી ચિંતા છે તેનાથી અનંત ગુણી ચિંતા તો આત્માની રાહ કેટલી? 1000 ગુણી, 1,00,000 ગુણી, 1,00,000,000 ગુણી, 1,00,000,000 ગુણી એમ અનંત ગુણી રાખ. એમ રાખ એનો અર્થ શું છે કે જેને આત્મ પ્રાપ્તિ થાય છે એને એવી આત્માની અનંત ગુણી ચિંતા થાય છે ત્યારે પ્રાપ્તિ થાય છે. અને તો આત્માને બિલકુલ નહીં, શરીર આદિની અનંત ગુણી પછી સાંભળવા બેસે આત્મા ઉપાધિ છે, આત્મા ઉપાધિ કરવા જેવો છે. કઈ પત્તો લાગે એવું મેળવણી કરવા જાય તો એ અંતર મેળવણીમાં તો ઉપયોગ સાંભળ્યો એમાંથી બદલાઈ જ જાય છે અને તો જ મેળવણી થાય છે. હજી તો વિચારમાં આવી રીતે મેળવણી થાય છે. કોઈ વાતને વિચારવી હોય તો કયું હોય એ કહેનારના તરફથી શબ્દથી ઉપયોગને ફેરવી અને અંદરમાં મેળવણી કરવા લાગે ત્યારે એને સમજાય કે ના, વાત કાંઈક ન્યાયસર લાગે છે, ઠીક લાગે છે, યુક્તિસંગત છે. અને વિશેષ પ્રયત્ન અનુભવથી સમજાય એવી છે. એમ પહેલા તો એને ન્યાયથી નક્કી કરવું પડે છે ને, વિચારથી નક્કી કરવું પડે છે. એટલે એ પ્રશ્ન નથી. પણ એવા જ્ઞાનમાં અંદર અનુભવ જ્ઞાનમાં શાસ્ત્રનો અર્થ સમાવિષ્ટ થઈ ગયો પછી એમાં સંક્ષેપાત્મક થોડું જ્ઞાનનો ઉપયોગ હોય તો પણ બધા શાસ્ત્રનો અર્થ એમાં સમાવેશ થઈ ગયો. એક અનુભવમાં 12 અંગનો સાર આવી જાય છે. એવા ન્યાયમાં ભૂલ પડતી નથી. જીવા આત્માને કેવળ આત્માને અનુભવતો આ ઉપદેશને જાણે છે, કેવળ આત્માને અનુભવતો આ ઉપદેશને જાણે છે. ઉપદેશને એમને જાણે છે એમ નહી. તે શિષ્યવર્ગ ખરેખર ભૂતાર્થ સ્વસંવેદન સ્વસંવેદ્ય દીવ જ્ઞાનાનંદ જેનો સ્વભાવ છે. આત્માનું વર્ણન કર્યું, ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે વાસ્તવિક છે, સત્યાર્થ છે, પારમાર્થિક છે. પારમાર્થિક અર્થ કરે છે. સ્વસંવેદ્ય એટલે પોતાના સંવેદનમાં આવવા યોગ્ય છે. આત્મા પરમાર્થ સત્ય પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં અનુભવમાં આવવા યોગ્ય છે. પરપદાર્થને એ ભોગવવા ચાહે તો પણ પરપદાર્થ એના જ્ઞાનમાં સ્વસંવેદનમાં આવવા યોગ્ય નથી. એ સંબંધીનો રાગ એ પણ એના જ્ઞાનના સ્વસંવેદનમાં આવવા યોગ્ય નથી. એટલે તો ક્યાંય એને તૃપ્તિ થતી નથી. પર પદાર્થને રાગ સાથે અભેદતા નહીં થઈ શકતી હોવાથી અને અશક્ય હોવા છતાં એને અભેદ શક્ય કરવા અભેદ કરવાને વધારે પ્રયત્ન કરે છે તો પણ બની શકતું તો નથી. એટલે તો દુઃખી થાય છે. ભૂતાર્થ સ્વસંવેદ્ય દિવ્ય જ્ઞાનાનંદ જેનો સ્વભાવ, દિવ્ય જ્ઞાન ને આનંદ, શુદ્ધ જ્ઞાન ને આનંદ, અલૌકિક જ્ઞાન ને આનંદ, જે સ્વસંવેદનમાં આવવા યોગ્ય છે એવો જેનો સ્વભાવ છે. આમ લીધું છે, નહીતર તો પર્યાયમાં દ્રવ આવતું નથી. સ્વભાવ દ્રવ કહો કે દ્રવ સ્વભાવ કહો, એ તો સ્વભાવ રૂપે જ રહે છે. અહીંયા એમ કે છે કે એ સ્વસંવેદ્ય છે. સ્વસંવેદ્ય છે એટલે એમાં અભેદતા થઈ શકે છે. ભાવે હું એનો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ થઈ જાય કે દ્રવ પર્યાય થઈ જાય, પણ જે અનુભવ છે એમાં ભેદ રહેતો નથી. વસ્તુ પોતે જ છે, પોતાની અવસ્થા પોતાને પોતા પણ અભેદ બુદ્ધિ અનુભવે છે, અભેદ ભાવે અનુભવે છે. એટલે એને સ્વસંવેદ્ય કહેવામાં આવે છે. સ્વસંવેદનમાં આવવા યોગ્ય છે એવો દિવ્ય જ્ઞાનાનંદ જેનો સ્વભાવ છે. આ દિવ્ય શબ્દ અહીંયા વાંચે છે સ્વભાવ માટે. જ્ઞાનાનંદ સ્વભાવ છે એમ ન કહ્યું, પણ દિવ્ય જ્ઞાનાનંદ જેનો સ્વભાવ છે. પછી ભૂતાર્થ સ્વસંવેદ્ય દિવ્ય જ્ઞાનાનંદ સ્વભાવમ અનુભૂતપૂર્વમ, અનુભૂતપૂર્વમ પૂર્વે નહીં અનુભવેલો, અપૂર્વ પૂર્વે કદી અનુભવમાં નહીં આવેલો એવો, કેમ કે સંસારમાં અનંતકાળ રખડ્યો, ક્યાં એને પોતાના દિવ્ય જ્ઞાનાનંદ સ્વભાવ આત્માનો અનુભવ થયો નથી. અનેકવિધ પ્રકારના રાગ અને રાગના વિષયનો અનુભવ કરવાનો એને વ્યર્થ પ્રયત્ન કર્યો, તેથી કાંઈ સાધની સિદ્ધિ થઈ નહીં. તેથી અહીંયા કહે છે અપૂર્વ પૂર્વે નહીં અનુભવેલા અનઅનુભૂત સ્વભાવમ અનઅનુભૂતપૂર્વમ પૂર્વે નહીં અનુભવેલા ભગવંતમ આત્મા આત્માનમ અવાપનોતી. ભગવાન આત્માને પામે છે, અવાપનોતી એટલે પામે છે, પોતાના ભગવાન આત્માને પામે છે. કે જે આત્મા ત્રણ કાળના નિરવધિ પ્રવાહમાં જેની મર્યાદા નથી, નિરવધિ. અવધિ એટલે માપ, જેનું માપ નથી, મર્યાદા નથી. ત્રણ કાળને માપ નથી, ભૂતકાળના સમયનો કોઈ છેડો નથી, ભવિષ્યના કાળનો કોઈ છેડો નથી. એવા નિરવધિ ત્રણેય કાળના પ્રવાહમાં અવસ્થાઈ ટકનારો હોવાથી એમ આત્માની જે સત્તા છે, હયાતી છે, એ નિરવધિ છે. ક્યારે પહેલા નહીં હોય ને થઈ છે હયાતી એવી નથી, અને હવે પછી ક્યારે એની હયાતી નહીં હોય એવું નથી. શાશ્વત ચૈતન્ય વજ્ર છે, એની હયાતીમાં કોઈ વાર કાંઈ થઈ શકતું નથી. કોઈ કારણસર બેભાન થાય તો એની કઈ હયાતી જાતી નથી. પોતાને પોતાની ખબર ન રહે એટલે કાંઈ એની હયાતી ચાલી જતી નથી. અને એક હયાતીનું જો ભાન થાય છે તો જાણે પોતે છે તો દુનિયા આખી છે, અને પોતે નથી તો દુનિયા આખી નથી. છે ને હયાતી ન હોય, બેભાન છે, છે ને, પણ બેભાન પણ છે એમ છે કે નથી, કે નથી એમ છે. છે એની જે વાસ્તવિક સમ્યક એની પ્રતીતિ આવી, અસ્થિની સમ્યક પ્રતીતિ, એનું નામ સમ્યક દર્શન છે. ખરે બોલો એ તો નિર્વિકલ્પ છે. સમ્યક દર્શન જ્ઞાન સાથે આવો છે એમ જુએ છે, એ તો જ્ઞાનપૂર્વક પ્રતીતિ ગઈ. પણ અસ્થિની સમ્યક પ્રતીતિ એને સમ્યક દર્શન કહેવામાં આવે. આમ તો છે છે એમ કરે, જો છે આત્મા છે, અને છે ત્યારે તો એને વિચાર આવે છે, છે ત્યારે તો એ પોતે પોતાના સુખ દુઃખ માટે પ્રયત્ન કરે છે, માની લો ભલે તું એમ, પણ છે એ તો નક્કી છે ને. પણ એની સમ્યક પ્રતીતિ ક્યારેક જીવો છે એવો જણાય, અનુભવમાં આવે, ત્યારે એને અનુભવપૂર્વકની પ્રતીતિ કહેવામાં આવે છે. એ સમ્યક છે. આ ઉપદેશને જાણે છે, જાણે છે તે મૃતાર્થ સ્વસંવેદ દિવ્ય જ્ઞાનાનંદ સ્વભાવી આત્માને, ભગવાન આત્માને પામે છે. કે જે આત્મા ત્રણેય કાળે હયાતી ધરાવનાર છે એમ કેવું છે. ત્રણ કાળના નિરવધિ પ્રવાહમાં, કાળના પ્રવાહમાં અવસ્થાઈ શાશ્વત ટકનારો છે, અને એવું પોતે ત્રિકાળ ટકનારો હોવાથી સકળ પદાર્થોના સમૂહાત્મક પ્રવચનના સારભૂત છે. પહેલા એ આમાં સંસ્કૃતમાં એ વાત પહેલા છે. સખલું નિરવધિ ત્રિસમય પ્રવાહાત અવસ્થાયિત્વેન સકાલ અર્થા સાર્થાત્મા તસ્ય પ્રવચનસ્ય સારભૂતમ. ત્રણેય કાળે શાશ્વત ટકનારો હોવાથી સકળ પદાર્થોના સમૂહાત્મક પ્રવચનના સારભૂત છે. સકળનો અર્થ કર્યો છે. પ્રવચન સકળ પદાર્થોના સમૂહનું પ્રતિપાદન કરે છે. ભગવાનના દિવ્યધ્વનિમાં છે દ્રવ્યો એની સંખ્યા સહિત કહેવામાં આવ્યા, એટલે સમૂહ સહિત કહ્યું. સકળ પદાર્થોના સમૂહનું પ્રતિપાદન કરે છે, તેથી તેને સકળ પદાર્થોના સમૂહાત્મક પ્રવચન કહેવામાં આવ્યું છે. હવે એ બધા સકળ પદાર્થોમાં નિજ શુદ્ધાત્મા પ્રવચનના સારભૂત છે. છય દ્રવ્યોની અને અનંતા પદાર્થોની વાત સમૂહગત આવી તો પણ એ બધામાં બધાને પોતાનો આત્મા સારભૂત છે. આત્મા સારભૂત છે એટલે પોતાનું નિજ સ્વરૂપ છે તે સારભૂત છે. કેમ કે દરેક પ્રત્યેક આત્માને પોતાનું અનંત સુખ પોતામાં રહેલું છે, તેથી સુકર છે, સારભૂત છે. કારણ કે પ્રવચન જે સર્વ પદાર્થ સમૂહનું પ્રતિપાદન કરે છે તેમાં એક નિજાત્મ પદાર્થ જ પોતાને ધ્રુવ છે, બીજો કોઈ પદાર્થ પોતાને ધ્રુવ નથી એમ લીધું છે. તો પ્રત્યેકમાં દરેકમાં પોતપોતાને ધ્રુવ છે, પણ બીજા પદાર્થ સંયોગ અપેક્ષાએ કદાચ નજીક આવે છે, બાકી એનો વિયોગ થઈ જાય છે માટે ધ્રુવ નથી. એ પોતાનો આત્મા પોતાને માટે ધ્રુવ છે અને એ સિવાયના અન્ય પદાર્થો પોતાને માટે અધ્રુવ છે. ધ્રુવ નથી એટલે અધ્રુવ છે. બસ એક બીજા પદાર્થોનું અન્યત્વપણું, અધ્રુવપણું, ભિન્નપણું એ પદાર્થો પ્રત્યેની વૃત્તિને હટવાનું જ્ઞાન જ કારણ થાય છે. બીજો પદાર્થ છે તો માત્ર સંયોગરૂપ છે અથવા અધ્રુવ છે અને ભિન્ન છે, પછી વ્યર્થ તેને અનુસરતી વૃત્તિ તો વ્યર્થ જાય છે, એથી કોઈ કાર્યસિદ્ધિ કાર્ય સાધકપણું તો એમાં છે ને. તેથી પોતાનો આત્મા સકળ પદાર્થોના સમૂહાત્મક પ્રવચનના સારભૂત છે એમ કહીને આચાર્યદેવ એમ કહે છે કે ભાઈ, જેટલા કોઈ અનુશાસ્ત્રો છે એ ભગવાનની દિવ્યધ્વનિમાં એનો સમાવેશ થઈ જાય છે, એ તમામમાં તને તારો આત્મા સારભૂત છે. એમાં સ્વસન્મુખ થાય તો તારી શુદ્ધિ થાય અને તને આત્મિક સુખની પ્રાપ્તિ થાય. આમ શ્રીમદ ભગવંત કુમકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી પ્રવચન સાર શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત તત્વદીપિકા નામની ટીકામાં ચરણાનુયોગ સૂચક ચુલિકા નામનો તૃતીય સ્તુત સ્કંધ સમાપ્ત થયો. આજે ત્રણ અધિકારમાં શાસ્ત્ર વંચાયેલું છે, એમાં ત્રીજો છેલ્લો અધિકાર પૂરો થયો. એના ઉપર ભીષણાચાર્યની ટીકા છે છેલ્લી ગાથા ઉપર પાછળથી. અથો શિષ્યજનમ શાસ્ત્રફલમ દર્શયન શાસ્ત્રમ સમાપયતિ. આ ગાથામાં શિષ્યજનને શાસ્ત્રનું ફળ દેખાડીને આ શાસ્ત્રની સમાપ્તિ કરે છે, પૂરું કરે છે છેલ્લી ગાથામાં, કે આ શાસ્ત્રના ઉપદેશને જે જાણશે તે પોતાના શુદ્ધાત્માને પામશે. પપ્પોડી પ્રાપ્નોતિ, પ્રાપ્ત કરશે તો શિષ્યજન કરતા, તે શિષ્યજન પ્રાપ્ત કરશે. જે કોઈ શિષ્યજનો આ શાસ્ત્રને પ્રવચનના સારને અનુભવશે તે આત્માને પ્રાપ્ત કરશે. કમ શેને પ્રાપ્ત કરશે કે પવયન સારમ, પ્રવચન સાર શબ્દવાચ્યમ નિજ પરમાત્માનમ. પ્રવચન સાર શબ્દનું વાચ્ય પોતાનો પરમાત્મા છે એમ કહ્યું. પ્રવચનનો સાર પોતાનો નિજ પરમાત્મા, એ પ્રવચનનો સાર છે. એટલે પ્રવચન સાર શબ્દ છે એ વાચક છે, એનું વાચ શું છે કે એનું વાચ પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. એ નિજ પરમાત્માને પ્રાપ્ત કરશે. કીનો ક્યારે પ્રાપ્ત કરશે? લહુણા કાલે ન, સ્તોક કાલે ન, બહુ અલ્પ કાળમાં, થોડા જ કાળમાં પ્રાપ્ત કરશે. લાંબી મુદત મારી નથી, આટલા ભાવ લાગશે ને આમ થશે ને આમ થશે ને એ કાંઈ છે નહીં, અલ્પકાળમાં એ પ્રાપ્તને પ્રાપ્ત કરશે, ખાતરી આપે છે, વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ તો કોઈને કીધે કાંઈ વિશ્વાસ આવે, કોઈ કોઈ બાબતમાં કોઈ વિષયમાં કોઈ કોઈને વિશ્વાસમાં લાવવા માગે તો કોઈનો લાવેલો વિશ્વાસ આવે છે? એને પોતાને અંદરથી લાગે તો વિશ્વાસ આવે એમ છે કે નહીં? કોઈ એમ કે એને કીધું ને તમે માની લીધું કે એમ નથી? સામાન્ય રીતે કોઈ કોઈનું માનતું નથી, પણ પોતાને માનવા જેવું લાગે ત્યારે એ માને છે, એ સામાન્ય ક્રમ છે કે
નહીં?
તો કહેવા માત્ર છે ને, બીજાનો સહારો લેવો એ તો કહેવા માત્ર છે. એ તો કહેવા માત્ર છે ને, માત્ર એમ. અહીંયા એમ કહ્યું કે થોડા કાળમાં પ્રાપ્ત થઈ જાય આત્માને, સુધા કેવળ જ્ઞાન આદિની પ્રાપ્ત થઈ જાય, સંપૂર્ણ શુદ્ધ થઈ જાય અલ્પકાળમાં જ, પણ અંદરથી એને લાગે એટલે આત્મા એને ભાસે કે આવો જ આત્મા છે. હવે આમાં કઈ મુદતનો સવાલ રહેતો, પોતે પોતાને અભેદપણે જાણે છે ત્યારે એનાથી પોતે દૂર નથી, પોતાના સ્વરૂપથી પોતે દૂર નથી. અભેદ છે એટલે નજીક છે એમ કહેવું એ પ્રશ્ન નથી, દૂર તો નથી. એટલે હવે એમાં કાળથી દૂર રહેવાનો પ્રશ્ન રહેતો નથી એમ વિશ્વાસ આવે છે. કોઈના કહેવાથી વિશ્વાસ આવતો નથી. એ કેમ કરું તી, તે શું કરે છે કે જો બુદ્ધિ શરીર પણ ભિન્ન છે એમ માને છે, ખોટી વાત છે, કઈ પ્રશ્ન રહેતો નથી. પ્રસંગે ખબર પડે એમ કે અત્યારે તો ઠાવણી લઈને બેઠા હોય ત્યારે તો ડાયા ડબરા લાગે, બરાબર છે. ભિન્ન પણ માનું એવું છે, વસ્તુ એવી છે ને એવી મટાડી શકાય નહીં એવી છે, જેવી છે એવી જ છે ને એવી મટાડી શકાતી નથી એવી છે બચે. પણ એને પોતે ભ્રમણા કરી છે કે હું એવો નથી, ભ્રમણા એવી કરી છે કે હું એવો નથી, તો પણ વસ્તુ એવી મટી જતી નથી એમ છે. આત્મ અવલોકન બહુ સરસ રીતે એવી કઈ વસ્તુ એને માની નથી એટલી એટલી ગડબડ છે એને, બાકી વસ્તુ કઈ ફરી ગઈ છે મટી ગઈ છે કોઈ બીજી રીતે બની ગઈ છે એને બીજી રીતે બનાવવી છે એવું તો કોઈ પરિશ્રમ એમાં કરવાનો છે એને.
Thank you.
પ્રયત્ન કરતો નથી. પછી શું છે કે આ ઉદય છે એમાં એમ સાંભળે છે, સાંભળવાનો ઉદય છે એમાં, ઉદયમાં એકાકાર થઈને સાંભળે. એ ઉદય પૂરો થાય ને બીજો ઉદય શરૂ થાય ત્યારે એમાં ઉદયમાં એકાકાર થઈને વર્તે. એટલે એ એકનો એક જ ધંધો, એક જ કામ કરે છે, બીજું કામ કરતો. ઉદયથી ભિન્ન પડવું, કેમ કે દરેક જીવને એકત્વનો સંબંધ ફક્ત ઉદયમાન પદાર્થો સાથે છે, એ સિવાય નથી. છે બીજું કઈ લેવા દેવા? કે આ મને લાગે વળગે છે, ત્યાં એને બધી ચિકાશ છે જેટલી છે વળગવાની. એનાથી ભિન્ન પડવું એવો પ્રયત્ન ક્યારે કરે છે? 24 કલાકમાં એમ કે હું 1 કલાક સાંભળ્યું, કે 1 કલાક કે 2 કલાક કે આટલા કલાક વાંચ્યું કે વિચાર્યું, પણ સતત નિરંતરપણે પ્રત્યેક પ્રસંગમાં ભિન્ન પડવાનો જે પ્રયત્ન છે એમ તો જે સતત કરવાનો છે એ થોડો કાળ પણ ન થાય, ક્યારે પણ ન થાય. પછી કે સાંભળ્યું તો ઘણી વાર, પણ હવે કેમ કઈ થતું નથી? પ્રશ્ન છે. સાંભળે ને ગણકારે નહીં, એના જેવું છે. સાંભળવા છતાં ગણકારે નહીં, શું પરિસ્થિતિ થાય એમાંથી? અને પછી પ્રશ્ન કરે કે શું એમાં સાંભળવા છતાં કઈ લાભ થતો નથી? સહજપણે ભીન છે એમ માને તો પ્રશ્ન નથી, પણ માનતો નથી એને એમ કહેવામાં. અભિન્ન માને છે એને એમ કે છે કે ભિન્ન ભિન્નતા માનતો, ભિન્નતા ન માન એમ. અભિન્નતા માને છે એને કે છે કે નહીં? ભિન્નતા ક્યાં થાય છે એ ખબર ન હોય, એકનું જ્ઞાન સ્થૂળ ને મૂંડ થઈ ગયું હોય ત્યાં એને પછી બીજું શું સૂજે, એમાં શું દેખાય એને. એટલે એને એવું સ્વીકાર કરવાની તીવ્ર ઉત્કંઠા પણ થઈ નથી, નહીં તો જ્ઞાન નિર્મળ થાય. તીવ્ર જિજ્ઞાસા થઈ, સ્વરૂપની પ્રાપ્તિની તીવ્ર અભિલાષા થવી, એ પણ કંઈક જ્ઞાનને નિર્મળ થવાનું કારણ છે. એ તીવ્રતામાં પણ આવતો નથી. બીજું બધું ઘણું કરે અને માને કે મેં ઘણું કર્યું, પણ એ બધું બીજું છે ભાઈ. બીજાનું ઘર સાફ કરવા જાય ને તું કે મારા ઘરમાંથી કચરો નીકળતો, એ પ્રશ્ન ક્યાં છે? તારા ઘરમાં તો તે સામું જોયું નથી. રાગ નો અને એ પણ એનો માનેલો સ્વાદ આવે તો ખાધે જ રાખવા, કોણ ના પાડે છે? જો લાડવા ખાતા સારો સ્વાદ આવતો હોય તો ખાધે જ રાખવા. એક ખાતા જેટલો સ્વાદ આવે, 2 ખાતા ડબલ આવે, 4 ખાતા એથી ડબલ આવે ને 8 ખાતા એથી ડબલ આવે, સારું ને? ત્યાં ભ્રમણા દેખાય છે, કાંઈ ફળ દેખાય એની કલ્પના છે. 1 ખાધો ત્યાં સુધી અનુકૂળતાનો અને 4થો આવ્યો ત્યાં પ્રતિકૂળતાની કલ્પના થાય છે. સ્વાદ શું આવે છે? વિજ્ઞાન કરતો નથી પછી ફળ દેખાવાનો ક્યાં પ્રશ્ન છે? વિજ્ઞાન કરે તો તે જ ક્ષણે તત્ક્ષણ એનો ફળ દેખાય એમ કે છે. કે છે હવે વિશ્વાસ પોતાને ના આવે તો બીજી વાત છે. એમ જેને એ વિષયનો અનુભવ છે તો એને કહ્યું કે સ્તોક કાલે ન, આ તો પૂર્ણ થઈ જાય એની વાત છે. એને એમ થાય કે આ તો દેખાતું નથી, તો વિશ્વાસ નથી એમ છે. યકિમ કરોતી તે શું કરે છે કે ય શિષ્યજનો બુદ્ધ્યતે જાનાતી, જે જાણે છે, જે શિષ્યજન જાણે છે, કિમ શું શાસ્ત્ર શું જાણે છે કે શાસ્ત્રમ ઇદમ, આ શાસ્ત્ર જે જાણે છે, શાસનમ એતત બુદ્ધ્યતે શાસનમ એતત, ગુજરાતીમાં એ શબ્દ નથી આવતો, બુદ્ધ્યતે શાસનમ એતત, શાસનમ યમ શાસ્ત્રમ એમાંથી કાઢ્યું શાસનમ યમ, હરિજીતમાં એ શબ્દ નથી આવતો, રહી જાય છે, પાસ મેળવવામાં કેવું છે ને, કિમ નામ કે પ્રવચન સારમ, આ પ્રવચન સાર નામના શાસ્ત્રને જે જાણે છે તે અલ્પકાળમાં નિજ પરમાત્માને પામે છે. પ્રવચન સારમ, પ્રવચન સારનો અર્થ કર્યો છે કે સમ્યક જ્ઞાનસ્ય તસ્યેવ જ્ઞેયભૂત પરમાત્મા આદિ પદાર્થાનં તત્સાધ્યસ્ય નિર્વિકારસ્ય સંવેદન જ્ઞાનસ્ય ચ. પ્રવચન સાર એટલે સમ્યક જ્ઞાનસ્ય તસ્યેવ જ્ઞેયભૂત પરમાત્મા આદિ, સમ્યક જ્ઞાન અને તેનું જ્ઞેયભૂત પોતાનો પરમાત્મા અદિથી માંડીને જેટલા કોઈ પદાર્થ છે તત્સાધ્યસ્ય નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનસ્ય, તેનું સાધક એવું જે નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન તેને જાણે છે, તસ્યેવ તથા એવ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ સમ્યક દર્શનસ્ય તદવિષયભૂત અનેકાંતાત્મક પરમાત્મા આદિ દ્રવ્યાણા તેન વ્યવહાર સમ્યક્ત્વેન સાધ્યસ્ય નિજ શુદ્ધાત્મ રૂચિરૂપ નિશ્ચય સમ્યક્ત્વસ્ય ચ. અને એટલે અને તે જ પ્રકારે તત્વાર શ્રદ્ધાન લક્ષણ સમ્યક દર્શન અને તેનો વિષયભૂત અનેકાંતાત્મક પરમાત્માથી માંડીને બધા દ્રવ્યો તત્વાર શ્રદ્ધાનમાં બધા આવી ગયા છે એ દ્રવ્ય, તે વ્યવહાર સમ્યક પૂર્વક નિર શુદ્ધાત્મ રૂચિરૂપ એ બધાને જાણતા જો પોતાના શુદ્ધાત્માની રૂચિ ન થઈ તો નિશ્ચય સમ્યક દર્શન ઉત્પન્ન થતો નથી. અથવા જે અનેકાંતાત્મક પોતાના પરમાત્માથી માંડીને જેટલા કોઈ દ્રવ્ય છે કે જે વ્યવહાર સમ્યક દર્શન તત્વાર શ્રદ્ધાન લક્ષણ વ્યવહાર સમ્યક દર્શનનો વિષયભૂત છે એનું જાણવું, એનો ટોટલ, એના જાણવાનો ટોટલ નિશુદ્ધાત્માની રૂચિ થવી જોઈએ તે છે. આ તો ઘણું જાણે જાણે જાણીને પંડિત થાય પણ એમાંથી આત્માની રૂચિ થાય એ પરલક્ષ હોવાથી આટલી મોટી ગડબડ થાય. જે તત્વાર શ્રદ્ધાન શાસ્ત્રાદિનું જ્ઞાન સત્સૃત દ્રવ્યસૃતનું જ્ઞાન વિશાળ વિસ્તારવાળું જ્ઞાન થતાં આત્માની રૂચિ થવી જોઈએ એના બદલે પરલક્ષ હોય છે એટલે આત્માની રૂચિ નહીં થતા બીજી ગડબડ થઈ જાય. વિષય તો એવો છે જે સત્કૃત છે એનો વિષય એવો છે કે એ વિષયને જાણતા આત્મરૂચિ વધે નિશુદ્ધાત્માની રૂચિ થાય, ન થતી હોય તો થાય ને થઈ હોય તો વિશેષ થાય. એટલે એમ બીજું છે કે તેન વ્યવહાર સમ્યત્વેન, એમ તે વ્યવહાર સમ્યત્વથી ત્રીજી વિભક્તિ દીધી, તે દ્વારા સાધ્યસ્ય નિશુદ્ધાત્મ રૂચિરૂપ નિશ્ચય સમ્યત્વ છે. સાધ્ય એવું જે નિશુદ્ધાત્મ રૂચિરૂપ નિશ્ચય સમ્યત્વ તથા એવ વ્રત સમિતિ ગુપ્તિ આદિ અનુષ્ઠાન રૂપસ્ય સરાગ ચારિત્રસ્ય તેનૈવ સાધ્યસ્ય સ્વસ્થાનુભૂતિ રૂપસ્ય વિતરાગ ચારિત્રસ્ય ચ પ્રતિપાદકત્વાત્ પ્રવચન સાર અભિધેયમ. શા માટે એને પ્રવચનનો સાર કયો કે વ્યવહાર સમ્ય જ્ઞાન પૂર્વક નિશ્ચય સમ્ય જ્ઞાનનું તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન રૂપ વ્યવહાર લક્ષણ વ્યવહાર સમ્યક દર્શન પૂર્વક નિશ્ચય સમ્યક દર્શન અને તે જ પ્રકારે વ્રત સમિતિ ગુપ્તિ આદિ અનુષ્ઠાન રૂપ જે સરાગ ચારિત્ર તે પૂર્વક નિજ સ્વશુદ્ધાત્માની નિશ્ચળ અનુભૂતિ રૂપ નિશ્ચય ચારિત્રનું પ્રતિપાદક હોવાથી તેને પ્રવચન નામ આપવામાં આવ્યું છે, એવું નામ કહેવામાં આવ્યું છે. આ પ્રવચન સારની વ્યાખ્યા કરી કે પ્રવચન સાર છે વ્યવહાર અને નિશ્ચય બંને રત્નત્રયને કહેનારું હોવાથી પ્રતિપાદન કરનારું હોવાથી એને પ્રવચન સાર એવું નામ આપવામાં આવ્યું છે. પ્રથમ ભૂતો સ્વ શિષ્યજન કેવો છે તે શિષ્યજન કે સાગાર અણગાર ચર્યાયુક્તો સાગાર અનાગાર ચર્યાયુક્ત. દરેક વખતે જયસેનાચાર્ય સાગર અનાચારનો શ્રાવકને મુનિ એવો અર્થ કરે છે, અમરચંદ્રાચાર્ય દર્શન અને જ્ઞાન એવો અર્થ કરે છે. આગળ આપણે ચર્ચા ખુલ્લી થઈ ગઈ. અભ્યંતર રત્નત્રય અનુષ્ઠાનમ ઉપાદેયમ કૃત્વા બહિરંગ રત્નત્રય અનુષ્ઠાનમ સાગારચર્યા શ્રાવકચર્યા. સાગાર એટલે ગ્રહસ્થપણું, એને સાગાર કહ્યો છે. પ્રથમ ગ્રહસ્થમાં અભ્યંતર નામ અંતરંગના જે દશમનાન ચારિત્ર એના અનુષ્ઠાનને ઉપાદી કરીને જે બહિરંગ બહારના રત્નત્રયને અનુષ્ઠાન જે આચરણ કરે છે તેને પોતામાં આવ્યા છે, એવી જે શ્રાવકની ક્રિયા. બહિરંગ રત્નત્રય ધારેણ એમાં ભાવના છે, ઉપાદી કરે છે એટલે એની ભાવના છે. બહિરંગ રત્નત્રય ધારેણ હવે બહારના રત્નત્રય ધારણ કરીને અભ્યંતર રત્નત્રયમ અનુષ્ઠાનમ અનાગાર ચર્યા અને અભ્યંતર રત્નત્રયનું જે અનુષ્ઠાન કરવું તેને અનાગાર ચર્યા કહેવામાં આવે છે. પ્રમત સંયતાદિ તપોધન ધનસ્થિતિ અર્થ. પ્રમત સંયત અને પ્રમત અને સંયત અપ્રમત પ્રમત અપ્રમત વગેરે જે દશા છે અને તપશ્ચર્યા રૂપી જેનું ધન છે એવો અર્થ અનાગારને કહેવામાં આવ્યો છે. એવો સાકાર અને અનાકાર યુક્ત થઈને સાગાર અને અણગાર યુક્ત થઈને જે શિષ્યજન આ પ્રવચનના સારને જાણશે તેને શુદ્ધાત્માની અલ્પકાળમાં પ્રાપ્તિ થશે એમ કહેવું છે. ઇતિ ગાથા પંચકીર્ણ પંચરત્ન સંગમ પંચમ સ્થળમ વ્યાખ્યાતમ. એ રીતે પાંચ ગાથા પૂર્વક પાંચ રત્ન નામની ગાથા પાંચ ગાથા પાંચમા સ્થળમાં ચાર દેવડે પરિશિષ્ટ રૂપે થોડું કહેવામાં આવે છે. અહીંથી અમૃતચંદ્રાચાર્યે જે પરિશિષ્ટ કહ્યું છે એટલે દેશનાચાર્યનું પણ લખાણ સાથે ચાલ્યું આવે છે. અત્ર શિષ્યમ પરમાત્મ દ્રવ્યમ યદપી પૂર્વમ બહુધા વ્યાખ્યાતમ તથાપી સંક્ષેપેણ મુનિરપી પુનરપી કથ્યતામ વિધિ ભગવાન આ કેવલ જ્ઞાન આદિ અનુગુણમાધારભૂતમ એતદાત્મદ્રવ્ય ભણે ભણ્યતે તસ્ય ચ નેહિ પ્રમાણેની ચ પરીક્ષા ક્રિયતે. નયનો વિષય શરૂ કરે છે ને 47 મહિને. એમણે 47 મહિ લીધા છે.